લોહિયાનું 15મુવત નામૃત સંવત 1877ના માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોહિયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો ફેટો માથે બાંધ્યો હતો તથા બીજે દોરે ફેટે બોકાની વારી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા દોરો ખેસ પહેર્યો હતો અને દોરો ચોફાર અને દોરી પછેડી ભેગા કરીને ઓઢ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વે દેહમાં નખશિખ પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેહ ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ તે સામાન્યપણે સર્વે દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદય આકાશમાં રહ્યો છે, ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વે પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવો પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોરાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલોક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષે પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તે જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે અને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો હોય તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પુતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવારા તથા નાળીઓ તે સર્વેને કાચના હોય તે હોય અને તે પોતરાની માહિલી કોરે તેજ ભર્યું હોય તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું, તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મકાર્ય થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલોકના જે વિભાગ તેની દ્રષ્ટિમાં નથી આવતા અને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તે ગોલોક ઇન્દ્રિયો દેવતા અંતઃકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ દ્રષ્ટિમાં નથી આવતા અને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેમ જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, અને એક અંગ દીઠું દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. એમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શી એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ ઉભેરે ગોપીઓને કહેવડાવ્યું છે, જે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ એના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે અને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ હું રહ્યો છું, અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમ રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશને ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં, અને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું ને આ પુરુષ છે અને આ અક્ષર છે અને એ સર્વથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે, એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે અને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સુજે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે, અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્રના સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તેમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વભેરો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વ ભેરે જ ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા, અને એ 25માં પરમાત્માને કહે છે. એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી, કારણ કે સાંખ્યવાળાએ ષષ્ઠ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિ સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે, પછી તે સાધને કરીને વિચારને પામે અને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે અને પોતાને બ્રહ્મરૂપ માને અને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્યમત છે તે મોક્ષ ધર્મમાં સુખજી પ્રત્યે નારદજીએ કહ્યું છે, ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યનૃતે ત્યજ, ઉભે સત્યનૃતે ત્યક્ત ત્યક્તવા એન ત્યક ત્યજસી ત્યજ્ય. એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી, એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે અને જીવ ઈશ્વરને 25મા કહે છે અને પરમાત્માને 26મા કહે છે અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતપોતાની ડરતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેને પિંડ ભાવ કરીને બરાત્કારે 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં અને એમ સમજે છે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસ્કૃતિ થશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવારો છે તે તો એમ સમજે છે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય અને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય અને બે કોરથી ઉઘાડી તલવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય અને તે તેલને ઢરવા દેવું ન હોય અને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વૃષે વૃત્તિઓને રાખે છે, એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મા તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે, જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્માને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં, એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃત 15 અને 130 કૃષ્ણાર્પણમ નમો અસ્તુ તે.